પ્રશ્ન થાય છે, મોક્ષ ને માટે કોને તે પહેલું પગથિયું તો છે ને? સામાન્યપણે આ પ્રશ્ન થતો જ હોય છે, કારણ કે જીવને એવું લાગે છે કે મારી પાસે દેશ ભાવ અત્યારે વધશે, કાં તો પાપ અને કાં તો પુણ્ય. ક્યારે પણ એની સાથે જ્ઞાન ભાવ થઈ રહ્યો છે એ ક્યારે વિચાર આવતો? બહિર્મુક્તામાં વળેલું ધળેલું એ જ્ઞાનને જો અંતર સન્મુખ વાળે તો એ જ જ્ઞાન ભાવ મોક્ષનું સાધન છે. પુણ્ય પાપ અને એ રીતે વિચાર કરીએ તો સંસાર એટલે શું? પુણ્ય પાપ નાખે જીવ સામાન્યપણે હોય તો પાપનો તો ભય લાગે છે, પણ પુણ્યની મીઠાશ એને ક્યારેય સ્વભાવ તરફ ચૂકવાશે. ખાસ કરીને જીવપણામાં કેટલું તો હોય કે પાપ ન કરાય, કોઈ જીવની હિંસા ન કરાય, જૂઠું ન બોલાય, ચોરી ન કરાય, એવું પ્રકાર તો સેજેક હોય છે. પણ એની સાથે જે અહિંસા સત્ય અચર આદિ કસાયની મંદતાના પરિણામો છે એમાં એવી મીઠાશ લાગે છે કે જાણે મારું અસ્તિત્વ અહીંયા જ પૂરું થયું, આનાથી જ મારું સર્વ કલ્યાણ થઈ જશે. તો કોઈ એમ થાય તો એવું ન કરવું, કોઈને દયા ન પાડવી, વ્રતાદી ન કરવા. પહેલો પ્રશ્ન એ છે, કરવા ન કરવાનો પ્રશ્ન છે કે કેવા છે જાણવાનો પ્રશ્ન. કોઈ પણ મારે જે પીવું કે નહીં એવો કોઈ પ્રશ્ન કરે એનો પ્રશ્ન છે. જે શું કહેવાય તું જાણી શકે, પૂછવા જ નહીં આવું. જેનું સ્વરૂપ છે એ જાણે તો યથાર્થ જ્ઞાન થતા એ પ્રશ્ન પૂછવાનો અવકાશ રહેશે. એમ શુભ ભાવ શું છે? જો માની લઈએ, આપણે માની લઈએ, પ્રશ્ન પૂછે છે એને કે પાપ કરે તો તીરે નરકમાં જઈએ અને પુણ્ય કરે તો મોક્ષમાં જઈએ, એમાં કોઈ છે એમાં શું હોય? તો શું થયું તો સ્વર્ગમાં કોણ જશે? કારણ કે પાપ કરીને ક્યાં જશે? તીર્થને નરકમાં જશે, પુણ્ય કરીને મોક્ષમાં જશે. તો સ્વર્ગતિમાં કોણ જશે? ક્યાં ધરમથી મોક્ષ જવાય અને અજવાય સ્થાયીમાં જવાય? પુણ્ય અને પાપ બે ભવનું કારણ છે, ગતિનું કારણ છે, સંસાર પરિભ્રમણનું કારણ. અને જો એ સ્વભાવથી જ મોક્ષ થતો હોત તો છઠ્ઠે ગુણસ્થાનના મુનિવ્રતના 28 ગુણના વિકલ્પને છોડીને 7મા ગુણસ્થાનની નિરીફળ દશામાં જવું શું હતું? તો એ જ સાધન અને બહુ જ નિશ્ચિત કરી લેવું. સાધન હોય એ છૂટીને કાર્યની સ્થિતિ થાય છે, સાધનને સાથે રાખીને કાર્યની સ્થિતિ. સાધન છૂટે તો એ કાર્ય જ નહીં થાય, કારણ કે કાર્ય વખતે કેટલા કાર્ય થાય? 5માંથી 6 હોય કે 5 હોય તો પછી સાધન ક્યાં છૂટ્યું? કાર્ય વખતે સાધન ક્યારેય છૂટે જ નહીં. અને જો છૂટી જાય તો કાર્ય વખતે કેટલા? 5 કાર્ય થાય છે. એવું તો શક્ય જ નથી. હા, એટલું હોય છે કારણ કાર્ય સાધન અને સાધ્ય કેવા હોય એ જાત ના હોય. પૂર્વ ભૂમિકા એ કદાચ અધુરા થશે, પછી સાથે એ પૂર્ણ. પણ બેની જાત કેવી હોય છે? એક સરખી હોય છે. તે પ્રશ્ન શ્રોતા પૂછે છે, મોક્ષને માટે પુણ્ય છે પેલું પગથિયું તો છે ને? પાછું કોઈ એમાં બચાવ પડશે? અમે ક્યાં બહુ કે અમે એની શરૂઆત પેલું લીધું ને, શરૂઆત પેલું પગથિયું તો ખરું કે ના? પછી તમે ક્યાંથી આગળ વિતરાશતા ને બધું સમય દર્શન સમય બધું બિગિનિંગમાં પ્રારંભમાં પહેલું તો અને ઘણા પહેલું તો કરવું કે નહીં? પહેલા પાપ કરો કે પહેલા પુણ્ય કરો? ચલો બહુ સિમ્પલ ક્વેશ્ચન. પહેલા પાપ કરવા કે પુણ્ય કરવા? બે સિવાય બીજું શું કરીએ? બે સિવાય ક્યાંય ખાતું નથી. મંદિરે નહોતા આવતા તો કેમ નથી આવતા, અને હવે અહીંયા આવો તો કે પુણ્ય છે, એ છોડ તપાસ કરવું શું અમારે? પેલું એક પ્રશ્ન પૂછનારે પોતાના હાથમાં પૂછી લો, પેલું કોને કહેવાય જે ભૂતકાળમાં ક્યારેય કહેવું ન હોય તો પેલું થઈ જશે. ભૂતકાળમાં તો ખાલી અશુભ પરિણામ કહેવાય છે કે શુભ પરિણામ કહેવાય? શું કહેવું? કેટલી વાર કર્યા છે અને આવી છે ગાથા પ્રતિકાઓ, જેનો વર કહે લવત સમિતિ વૃત્તિ વળી પ્રગતિ અને કરતા છતાં અભાવે જીવન અજ્ઞાની નીચા. કોઈ નદીયામાં ગુરુદેવ હતા ત્યારે ગુરદસ્તી વિરાજમાન હતા ત્યારે આવો પ્રશ્ન થતો હતો કે આ તો કોની વાત કરી, આ ગાથામાં અભવીની વાત કરી, અને અમે તો કેવા છીએ ભવિ છીએ, તો અમને તો પેલો મદદગાર થાય છે ને, બરોબર ને? અભવી જીવ અજ્ઞાન નીચા દ્રષ્ટિ છે, અને આપણે બધા ભવિ છે એટલે આપણને સાવ બિગિનિંગમાં શરૂઆતમાં. તો એક વાત સમજી લેવું, આચાર્યદેવના જ્ઞાનીઓના શબ્દો કરતા એની પાછળના ભાવ જ્યાં અભવ્ય શબ્દ વાપરીને, જ્યાં અભવ્યની વાત છે ને ભવ્યની એમ નથી, અભવ્યનું દ્રષ્ટા થાય કે જેમ અભવી દેવ આટલો શબ્દ શું વાંચતા છે કે આ વ્રત શિલ વ્રત સમિતિ તપ અને શિલ ચાર શબ્દ છે પણ કહેલા જીનવર જેવે કહેલા યથાર્થ ના છે, અને છતાં જેમ અભવીનો મોક્ષ થતો નથી તો પણ જ્યાં સુધી એમાં અટકી ત્યાં સુધી મોક્ષ નહીં થાય એમ દ્રષ્ટાંત આપીને વાત કરી છે. એમાં ખાલી અભવીની જ વાત છે ને ભવીની નથી એવું નથી, તો પેલું અરે ભાઈ અનંત વાર કરવા છતાં તમે હજી એમ થાય છે પેલું કરવા દે, અમને પેલું તો થાય છે. કેટલી વાર કરી દીધા છે રિપીટ કરી કરીને બે ચાર ને હજાર બે હજાર અનંત વાર, અને છતાં આવો પક્ષ કેમ રહે છે? આવો પ્રશ્ન કેમ ઉઠે છે? એ શુભરાજની કેટલી મીઠાસ લાગી હતી, જીનવાણી પોકારી પોકારીને કે ગુરદેવજી કે, અને છતાં પણ પુણ્યનું એકત્વ મહત્વ કર્તૃત્વ મીઠાસ સુધી અને કારણ કે અભિપ્રાયમાં પેલો છે કે મારે કાં તો પાપ થાય ને કાં તો પૂરું થાય, એ સિવાય જાણે મારાથી બીજું થઈ શકે જ નહીં. અરે ક્યારેક ક્યારેક તો કડાની પણ વાંચી નથી, સાતમી નરકમાં જો થઈ શકતું હોત તો મને કેમ ન થાય? થાય કે નહીં સ્વામી દર્શન થાય કે નહીં સાતમી નરક થાય એને થાય, પણ આપણને ન થાય કારણ કે એને કમાવાનું એવું બધું થાય. અરે એના સંયોગ અપેક્ષાના દુઃખનું વર્ણન તો કોઈ કરે શાસ્ત્રમાં થઈ શકે નહીં અને સાંભળી શકે નહીં. જેને બીજી ભાષામાં એકી ભાવ સ્ત્રોત્રમાં એ આચાર્ય કહે છે, હે ભગવાન હું મારા ભૂતકાળના દુઃખોને શું ખાલી યાદ કરું છું તો પણ મને છાતીમાં કોઈ આયુધ મારતા હોય એટલું જ દુઃખ થાય. કરોડો જીવે ને કરોડો ભવે પણ એ કહી શકવા યોગ્ય નથી. તો એ વાત પહેલે પાયામાં આવે અને મૂળ બે વાત આનાથી કરી લેવાની, પડ લેવાનું કર્તૃત્વ નથી અને શુભરાજથી ધર્મ નથી. હોય ન હોય એ વાત પછીની વાત છે, કરવું કે ન કરવું એ વાત બીજી છે. આપણે શું કરીએ છીએ, શું છોડાયું છે? શુભરાજ પ્રથમ છૂટે છે કે શુભરાજની રૂચિ પહેલા છૂટે? ક્યારે પણ પેલું શુભરાજ સુધી છૂટે જ નહીં. ચોથી વર્ષાને શુભરાજનું એકત્વ રૂચિ છૂટે છે અને પછી શુભરાજ રહી જાય છે, નહીં શુભરાજ વધતો હોય. ગુણસ્થાનો વિચાર સમયમાં જેમ કે જેમ જેમ ગુણસ્થાનમાં આગળ વધે શું થતું જાય છે, શુદ્ધતાની તો વૃદ્ધિ થતી જાય ચોથે થી, એ તો છે, પણ ચોથે થી હવે જેમ આગળ વધે એમ શું થાય, વધતો શુભરાજ છે ઘટતો અશુભ છે? કેવી રીતે? સમય દર્શન થયું છે તે શાસ્ત્ર ગુરુ ને એના સિવાય કોઈને માનને પાંચમું ગ્રહસ્થાન આવ્યું શું થશે, અણુગ્રસ્થાન પહેલા આવ્યા તો 12 ટકા એનાથી આગળ વધશે ચતુર્ગુણ આવશે મહાવ્રતમાં આવશે. તો શું કહ્યું? ગુણસ્થાન આ બાજુ શુદ્ધતામાં વધે છે તો કોણ વધે છે? શુભરાગ વધે છે, અશુભરાગ ઘટતો છે. તો પેલું શું થયું? શુભરાગ ચીટો કે શુભરાગ નો એકત્વ ચીટો? એ વાત આપણને જ્યાં સુધી લક્ષમાં નહીં આવે અને શુભરાગ છોડવાનું તો દુર્દશી ક્યારે જે મંદિરમાં દર્શન કરવા જતા હશે ને ક્યારેક તો જતા હશે ને ક્યારેક શુભરાગ નહીં છે ભક્તિમાં ક્યારેય જતા નહીં હોય, જાતામાં પણ નહીં ગયા હોય. શુભરાગ તો એ છે જે છે. અરે ભાઈ શુભરાગ જે છે તો અશુભમાં તો અમૃત છે. તમે એક ગુણ વિચાર્યું છે અશુભરાગ ની મુખ્યતા કરીને શુભરાગ નો નિષેધ નથી, સ્વભાવમાં જવા માટે શુભ અશુભ કઈ નો નિષેધ છે. આપણે આપણી કલ્પનાથી પૂછતાછ કરીને આપણે શું કરીએ છીએ? અશુભ ની મુખ્યતા કરીને શુભરાગ નો નિષેધ કરવા જોઈએ. એ માર્ગ નથી, એ પાપ નો પણ ભય નથી એવી સ્વચ્છતા. એવું જો વિચાર કરીએ તો શરણામયુગ ના શાસ્ત્ર શું સમાચાર થઈ ગયું? શરણામયુગ માં શેની વાત થાય? શેની વાત થાય? ચિત્રાર્થ કાંડ હોય શેની વાત થતી? શરણામયુગ માં એક બીજા શેની વાત? અરે ગ્રસ્ત દશામાં સાધક દશામાં અધુરાશમાં ક્યાં રાગ હોય એની વાત ક્યાં? ભૂમિકા નો પણ સ્વીકાર એ કરજે. ચલો બુદ્ધે તો શું ઉત્તર આપે કે આપણે એવું લઈએ? ના, પેલું તો આવ્યું શું કોણ નથી તો નાચાનો નિસર્ગનો કહેવાય. મોક્ષ નો એ શૂન્ય પેલું પગથિયું નથી નથી શા માટે નથી? ગુરુદેવજી તો ના કહી દીધું, એટલે તો પેલા તો કરશે. પેલા આપણે વિચારે ફરીથી કારણ કાર્ય સાધન અને સાધ્ય ઉપાય અને ઉપાય ક્યારે વિરુદ્ધ આત્મા નો જેમ ગુરુદેવજી એના માટે દર્શન શું આવતા કે જે કોઈ વસ્તુ ખાય અને એને અમૃત ના ઓળખાણ આવતા હશે, કસ્તુરી ના ઓળખાણ આવતા હશે, જે સાકર ખાય અને કડવાશ નો સ્વાદ આવે છે. કેમ ના આવે? એમાં તો કોઈ એવું ખાય સાકર ખાધી કે મને કડવું સ્વાદ. કારણ કાર્ય સાધન અને સાધ્ય ઉપાય અને ઉપયોગી કેવા હોય છે? એક જ જાત ના છે. તો પુણ્ય તો સાત તત્વ ની અંદર પુણ્ય ક્યાં તત્વ માં આવે? આશ્રો તત્વ માં આવે અને મોક્ષ તત્વ છે. એનાથી જુદું વિતરાક ભાવ છે. આ રાગ ભાવ છે, આ પુનર્વિતરાગ ભાવ છે, આ બંધના કારણ છે, આ સમોક છે. તો બે ની જાત જુદી, લતર જુદું, સ્વરૂપ જુદું, તેનું કારણ કેમ પડે? તો ના, પુણ્ય તો વિભાવ છે, પ્રભાવ છે, હવે સામસામે વિરુદ્ધતા. મોક્ષ ની વિરુદ્ધ ભાવ છે, શું શબ્દ છે? અને વિરુદ્ધ ભાવ છે તો એનું કારણ ક્યારે પગથિયું ઉપાય એ બની શકે નહીં. પુણ્ય તો વિભાવ છે, એનો અર્થ કેળો. પરભાવ છે, પરભાવ એટલે ઉજ્જવલ ના પરિણામ છે એમ વ્યવસ્થિત કરતા. એ આત્માના લક્ષ્ય થયેલા નથી. પરભાવ એટલે આત્માના સ્વભાવથી વિભાવ, વિરુદ્ધ ભાવ. તો આત્મા સ્વચ્છ તેનું નામ પરભાવ. પરના લક્ષ્ય થયેલા છે, એના લક્ષ્ય બંધનું કારણ છે અને સ્વભાવથી નથી તો સ્વથી નથી તો પરભાવ છે. અને એની સામે એ મોક્ષથી કેવો છે? એ વિરુદ્ધ ભાવ છે. તેમાં કાંઈ આત્માનો આનંદ કે જ્ઞાન નથી. કોનામાં નથી? પુણ્ય ભાવમાં. પૂજા ભક્તિ દયાદાન વ્રત આદિ કરતા એના મંદતાના પ્રેરણા અને એના માટે તો સમયસામાં જે આશ્રમના લક્ષણ આપ્યા છે એમાં 72 ગાથા 74 ગાથામાં શું આપ્યા છે? અશુચિ પણ વિપરીત અને દુઃખના કારણ એ 72 ગાથા અને 74 ગાથામાં 5-6 બોલથી વાત કરી છે. એ કેવા છે? એ જીવ સાથે નિબદ્ધ છે, અધ્રુવ છે, અનિત્ય છે, અસરણ છે, વર્તમાન દુઃખરૂપ છે અને ભવિષ્યમાં દુઃખ નું રૂપ જ એનું ફળ આવે, દુઃખ અને દુઃખ ફળ એવી રીતે વાત કરીને એનાથી તો અને આખો કરતા કર્મ અધિકાર એનાથી શરૂ કર્યો છે. આશ્રવ છે આત્મા અને આશ્રવ નો ભેદ જ્યાં જીવ જાણે નહીં, ક્રોધાદિ માં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા. તો બે વચ્ચે શું છે? લક્ષણ ભિન્નતા છે, સ્વરૂપ ભિન્નતા છે. અને ગુરુદેવજી કહે છે તે તો કેવા છે, એમાં કાંઈ આત્માનો આનંદ કે જ્ઞાન નથી. આનંદ કેટલા પ્રકારના છે? બે પ્રકારના. આમાં લખે છે આત્માનો આનંદ અને બીજો કોનો? જળનો આનંદ, સંયોગનો આનંદ, ઇન્દ્રિયોનો આનંદ. આનંદના કોઈ પ્રકારો નથી. આનંદ શું વ્યાખ્યા છે? સુરતાલી શક્તિમાં આનંદ એટલે સુખ લઈએ, શું વ્યાખ્યા કહે? અનાકૃતા લક્ષણ સુખ શક્તિ. આકૃતા ક્યારે થાય છે? ક્યારે પ્રોબ્લેમ થાય, ઈચ્છા પ્રમાણે ન થાય ત્યારે આકૃતા થાય. બાકી આમ તો ઈચ્છા પ્રમાણે થાય. પાણી માગે તો શું હાજર થાય? તો એમાં આકૃતા ક્યાંથી થાય? સવળા કરીએ સવળા જેના બધા પાછા પડતા ક્યારેક પણ એક વિચારતા નથી આપણે. અનુકૂળતા કે પ્રતિકૂળતામાં જેટલું જોડાણ છે એટલી આકૂળતા છે. અનુકૂળતામાં રાગની આકૂળતા છે, પ્રતિકૂળતામાં જેટલું આકૂળતાનો અભાવ થતો. અને એનું જો એમાં આકૂળતા ન હોત તો સંયોગથી રહીત અસંયોગ તત્વમાં જવું છે. અહીંયા આપણને કહે છે કેવા છે એ આત્મામાં આનંદ કે જ્ઞાન એમાં નથી, તેથી તે મોક્ષ નું પ્રથમ પગથિયું પણ નથી. પ્રથમ પણ નથી તો આગળ નતો કોઈ પ્રશ્ન નથી. કારણ કે આત્માનું જ્ઞાન અને આત્માનો આનંદ કેવો હોય? કેવો? અતિન્દ્રિય. આત્મા પોતે કેવો છે? અતિન્દ્રિય મહાપદાર્થ છે. પણ એક એક ગુણ કે અતિન્દ્રિય પણ એમ બે મુખ્ય અને પ્રવચન સ્થાનમાં જ્ઞાન તત્વ પ્રજ્ઞાપનમાં એ જ વાત લીધી છે. ઇન્દ્રિય જ્ઞાન નો નિષેધ અને અતિન્દ્રિય જ્ઞાન ની મહત્તા. એવી જ રીતે અતિન્દ્રિય સુખ ની એમાં વિભાગ લીધો છે અને શુભ પરિણામ ની પણ વાત લીધી એનો નિષેધ કરીને. તો અહીંયા આપણને કહે છે ગુરુદેવજી કે એમાં ત્રણ જે પ્રયોજન છે, અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખ, એનું ક્યાંય તને પુણ્ય કે પુણ્યના નિમિત્તે મળતા સંયોગોમાં તને ક્યાંય મળવાનું એ નથી. અને થોડી વિચાર કરીએ સમયસર પહેલો કડક એના ઉપર રાજનજીએ કરેલી ટીકા ક્યાં સુધી નીકળી શકે? એ જગતની અંદર સંસારી જીવ અને પાંચ અજીવ દ્રવ્યો, એમાં જ્ઞાન પણ નથી અને સુખ પણ એમને તો નથી, એના જાણનારને પણ જ્ઞાન અને સુખ નથી. એક શુદ્ધાત્મામાં સુખ અને જ્ઞાન છે ને એવું જેને પૂર્ણ પ્રગટ થયું એ શ્રી ભગવાન વિદાય પણ સાધક રહ્યો. પણ મુખ્ય પણ એમને શું કે આપણે જ્યાં જ્યાં ગોતીએ છીએ ત્યાં આપણને ખરેખર એક અતિન્દ્રિય આત્મિક સુખ એ જ્ઞાન તને ક્યાંય મળવાનું અત્યારે. તેથી શું બદલવું પડશે? સંયમ બદલવા પડશે, સારી દિશા બદલ. જે પ્રતિની ઉપયોગની દિશા પર તરફ જઈ રહી છે એને હવે સરસ્વરૂપ પાડવી પડશે અને તો જ તમે મોક્ષનું પહેલું પગથિયું આગળ આવે છે ને ગુરુદેવજી. મોક્ષનું પહેલું પગથિયું કે છે? પુણ્ય નથી થયું છે. મોક્ષ મહારથી ભરત ઉષિજી શું છે આગળ આવશે? સદાળાનું પદ આપણને આવશે. ત્યાં જ્ઞાન ચરિત્ર સમ્યક દર્શન એ મોક્ષ મેળનું પહેલું પગથિયું છે. ચલો આગળ હજી ગુરુદેવજી શું વાત કરે છે? અનંત વાર પુણ્ય કરી ચૂક્યો છતાં મોક્ષ તો હાથમાં ન આવ્યો. અધ્યાય આપે છે સીધે ગુરુ, જો પુણ્ય મોક્ષ નું પહેલું પગથિયું હોય તો ભૂતકાળમાં કેટલી વાર પુણ્ય કર્યા છે? કેટલી વાર કર્યા છે? અનંત વાર કર્યા. કોને? આપણે કર્યા છે. ક્યાં પુણ્ય? ક્યાં પુણ્ય? બાર માં કઈ કરુણા દયા કોઈ હોસ્પિટલાઇઝ કરવાનું કઈ આ કરવું એની તો વાત એમ જ કરી. જીનવરે કરેલા અન્ય ના તો બીજાના તો કઈ નહીં એની તો વાત તો નથી. એવા આ તો જીનવર કહેલા વ્રત સમિતિ તપ અને સ્થિતિ અને ચરાની વાત કરીએ તો મુનિવ્રત ધાર અનંત ભેર રવે એમ કેમ દોલત રામજી એ આખી મુનિવ્રત ધારની વાત શું ના કરી? એનાથી અધિક કોઈ કસાઈની મદદ આના પહેરાવે અને આવા પાયા વગર કોઈ નવમી જ્યારે છે પણ ન શકે. તમને કશું છે લઈ જશે એમ ને સાથે શું છે આવો જેને શું કહેવાય એનું નામ શું થાય? લેશિયા શુક્લ લેશિયા ના પહેરાવે. શુક્લ જ્યાં જ્યોતિમાં છે અને આ શુક્લ તો જ નવમી જ્યારે જઈ શકે. અને એવા આપણે નહીં કોણે પાયા છે? અભવી જીવે પણ અનંત વાર પાયા છે અને છતાં એ કોઈ આત્માની જાત નથી. આત્મા સાથે તેને તાદાત્મ પણ નથી. સંયોગ સિદ્ધ લક્ષણ છે. એવા કઈક તો જોવાય તો ટીકામાં ચર્ચા કરવા અધિકારની પહેલી જાત 1970 છે. એ આશ્રો સાથે કેવો સંબંધ છે? સંયોગ સ્થિત લક્ષણ છે. તાદાત્મ લક્ષણ એ નથી. અને એના પછી 71 ગાથામાં તો લખ્યું છે કે ક્યાંય પણ તો જ્ઞાન ભાવમાં જળ સતન એ આશ્રો ભાવ નહીં દેખાય. નામ ભલે ક્રોધાદી નહીં કહે એટલે કઈ અશુભની સારી વાત નથી. ક્રોધાદી ભાવમાં જ્ઞાન નહીં દેખાય અને જ્ઞાનની ભાવમાં અથવા આત્મામાં ક્યાંય ક્રોધાદી ભાવ એટલે આશ્રો ભાવ બીના સ્વરૂપ લક્ષણ એ ભિન્ન છે. તો અહિયાં કે અનંત વાર એ પુણ્ય કરી ચૂક્યો છતાં મોક્ષ તો હાથમાં ન આવ્યો. મોક્ષ તરફ એક પગલું મંડાયું નહીં. શું છે એ તરફ? અરે એ જન્મ મંગાશે તો આગળ વધારશે. તો શું કહેવું? પુણ્ય ના ફળ માં શું કહેવું? આપણે પુણ્ય ફળમાં પણ ચાર ગતિ પરિભ્રમણ જ થયું છે. અને ફરીથી ઘણી વાર તો વાત કરીએ છીએ શુભ રાગની મીઠા દ્રષ્ટિના શુભ રાગની તાકાત કેટલી? એ મોક્ષ માં કેટલું લઈ જાય? કઈ નહીં, કઈ છે થોડું પણ એક ડગલું નહીં, અડધું ડગલું હાફ છે ને તો શું કરે તાકાત કરે. અરે એનામાં તો 2000 સાગર થી વધારે પરસ્પર્યમાં રાખવા જોઈએ. મોક્ષ તો અનંત કાળ સાદી અનંત સમાધિ. અજ્ઞાની ના શુભરાગ ની તાકાત કેટલા? 2000 ની પણ મેઘમ એમાંથી આગળ રહે છે. અરે જેમાં 12 ના સંયોગોમાં 10 પર્યાયમાં પણ રાખવાની તાકાત નથી એને આપણે માનીએ કે મોક્ષ નું કારણ છે. અસંભવ વાત ને આપણે એ રીતે માની કરી શકીએ. અહીંયા તો ગુજરાતી શકે છે એક પગલું એમાં મંદાયું નહીં. મોક્ષ નું પહેલું પગથિયું તો સમ્યક દર્શન છે. એટલે આધાર આપશે પછી ગુજરાતી કે મોક્ષ નું પહેલું પગથિયું કોણ છે? સમ્યક દર્શન છે. કેવી રીતે સિદ્ધ થયું? કેવી રીતે સિદ્ધ? કોઈ કર્ણાનિયમમાં ગુણસ્થાનની ચર્ચા કરીએ તો મોક્ષ માર્ગ ક્યાં ગુણસ્થાનથી શરૂ થાય છે? ચોથો ગુણસ્થાન તેનો સૂચ્યો. ચોથું ગુણસ્થાન નું નામ શું છે? અવ્યય. સમય તો એ સમ્યક દર્શન એ શું થાય છે? મોક્ષ માર્ગ નો પ્રારંભ છે અને એનાથી પછી વૃદ્ધિ છે અને પછી પૂર્ણતા. પણ પુણ્ય છે એ પોતે તો આશ્રવ છે અને આશ્રવ પૂર્વક શું થાય છે? બંધ છે. આશ્રવ પૂર્વક બંધ છે અને સર્વનિદ્રા પૂર્વક મોક્ષ. સાત તત્વ ની આ બે રીતે જુદી વાત છે. સાત તત્વ માં પહેલું તો બે કોણ છે? જીવ અને જીવ કહેવાય છે દ્રવ્ય રૂપ અને બાકીની 5 શું છે? પર્યાય. જીવ અજીવના એ બધાના સંબંધમાં કે સંબંધ છૂટે. જીવ જો પોતાને ભૂલીને અજીવમાં એકત્વ કરે તો ભૂલ કરે તો શું થવાનું છે? આશ્રવ પૂર્વક બંધ. અને જીવ પોતાને યાદ કરીને અજીવથી ભેદના કરે તો સંવર, સંવર પૂર્વક નિજરા અને નિજરા પૂર્વક. બહુ સિમ્પલમાં જો આ રીતે વિચાર કરીએ તો એક બાજુ બંધ અને બંધના કારણ અને બીજી બાજુ મોક્ષ અને મોક્ષના એકાંત. એ પુણ્ય તો પોતે આશ્રવ છે, એમાં ક્યાંય પણ એનું પગથિયું નથી. મોક્ષનું પહેલું પગથિયું તો સામ્યક દર્શન છે અને સડામાં એના માટે વ્યાખ્યા પણ આપી છે. સમય દર્શન પણ કહેવાય પદ તે દિન આત્મરુચિ સમ્યક દલા સમ્યક દર્શન. સમયસામાં ક્યાંક સમય દર્શન વ્યાખ્યા છે બને છે. એક એક ગાથામાં છે. પહેલી સીધા ચક્કરોમાં જો વાંચીએ તો તેની ગાથા છે. ભૂતા પછી જાણે નજીવ અજીવ વૈ પુણ્ય આપને આ સૌ સંવરિજરા બંધ મોક્ષ છે. આપણને તો નવ તત્વની શ્રદ્ધા છે એટલા માટે આપણે બધા એમાં લખ્યું છે એવું જ. નવ તત્વ નથી માનતા ના, બોલીને એટલું કરી નથી. અમને યાદ છે, વ્યાખ્યા ખબર છે અને અમે યથાર્થ પણ એને માગીએ છીએ. તે આચાર્યનો પહેલો શબ્દ ન હોય તો ભૂતાર્થ શું છે? ભૂતાર્થ અને તે જાણતા અને નવ ના ભેદ જ નહીં દેખાય. એકરૂપ આત્મજ્યોતિ દેખાય. એ રીતે જોયું આપણે, ભેદથી જોયું, ભંગથી જોયું, ટુકડા કરીને જોયા છે, પણ એમાંથી અભેદ આત્મા કેમ છે? અને એ રીતે જોઈએ તો અગિયારમી ગાથામાં પણ કોની વ્યાખ્યા કરી? સંજય ગતિની શું વ્યાખ્યા કરી? ભૂતાર્થ અને આશ્રિત દિવસો દ્રષ્ટિ નિશ્ચય. ભૂતાર્થનો આશ્રય કરે છે એ સમય ગતિ કરે. એનો અર્થ થયો ભૂતાર્થને આશ્રય સમય ગતિ. આ રીતે જુદા જુદા શબ્દોમાં એ આખી સમય દર્શનની વ્યાખ્યા કરી છે. બાકી એમ ના સમજ્યું કે જે સ્કૂલમાં જેમાં એ બધા કહેવા હોય સમય દર્શી જાય. આવ્યું આપણને ગુરુદેવજીના જમાનામાં ત્યારે આવી કલ્પના સાચી. અને ગુરુદેવજીના ગુરુભાઈ તો આમ જ કહેતા, જેમમાં જેમમાં એ તો સમય દર્શન લઈને જ આવે છે. થોડા વ્રત કરે એનું ચાલી શકશે, થોડા સાસરના પલાખા યાદ એને ઠોકરા કહેવાતા એ યાદ રાખે. એનું સમય જ્ઞાન છે, કામ થઈ ગયું. તે વખતે ગુરુદેવજી કહેતા કે જે સમય દર્શનનો સંબંધ કુળ સાથે છે કે આત્મા સાથે, જૈન કુળ તેનાથી મળે છે અને સમય દર્શન તેનાથી મળે છે. પુણ્યથી જૈન કુળ મળે છે અને પુરુષાર્થથી સમય દર્શન આત્મા મળે, જૈન ધર્મ મળે. આપણે તો જૈન કુલ ને જૈન ધર્મ બધું એક પ્રકાર ને ધ્રષ્ટ કરતા બહુ આવે ને બાર બાય બાર ક્યારે પણ સ્વભાવ વિભાવનો સંયોગ સ્વભાવનો આશ્રવ ને સંબંધ જાણો ક્યારે છેડછેડ કરીશ ને જીવ અજીવ નો ભેળછેડ કરીશ ને ક્યારે. તે અહીંયા આપણને કહે છે કે એ સમ્યક દર્શન એના જે બે શબ્દો છે સમ્યક અને દર્શન. અહીંયા દર્શન એટલે શું લેવું? જે સામાન્ય અવલોકન રૂપ છે કે જેના ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અવધિ કેવળ એ જી વાત નથી. અહીંયા શું છે? શ્રદ્ધાની છે. પણ નામ બે કેવા એક છે કે જે દર્શન છે સામાન્ય અવલોકન એ શું કરે છે? કોઈ પણ ભેદ પાયડા વગર દેખે છે. એવી જ રીતે સમ્યક શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધાનો વિષય શું છે? ક્યાંય પણ ભેદ ન પાડે. જેમ સમ્યક શ્રદ્ધા હોય તો ક્યાં સુધીનો ભેદ ન પાડે? ગુણ ગુણીનો પણ ભેદ ન પાડે. અને જે નીચા રૂપે પામે છે તો કોઈ પણ પડદેવને બાકી રાખ્યા વગર એમાં એકત્રો કરી દેશે. વિચાર શ્રદ્ધામાં એવું નથી કે આટલા પદાર્થો માં મારા પાવો છે અને બીજા માં નથી, તો એ શ્રદ્ધા નો શું સ્વભાવ છે? અભેદ ગ્રાહ્ય છે. જેમ દર્શન નો શું સ્વભાવ છે? અભેદ ગ્રાહ્ય છે. જ્ઞાન એ કેવું છે? ભેદ કરીને જાણે છે, અને એટલા માટે એનું નામ શું કહેવાય છે? વિશેષ કહેવાય. અને આ દર્શન છે એનું નામ સામાન્ય. એવી રીતે શ્રદ્ધા કામ કરે તો કઈ એક પ્રકારે એક જ નામ દર્શન. અને સાચા શબ્દ શું આવે છે? સમજ્યા. સમજ્યા કહેવાય જેવું છે તેવું યથા. પટેલો જીવ સિવાયના અજીવ એ મારાથી ભિન્ન છે એવી શ્રદ્ધા સમજે છે. આશો પણ દુઃખદાયક આકુરતા દેનારા છે એવી શ્રદ્ધા સમજે છે. એવી રીતે અસ્તિત્વમાં હું સુધાર્થ નાયક ભગવાન આત્મા છું એવી શ્રદ્ધા. સમજ જા પ્રગટ કરવા છે, મોક્ષ પ્રવાહિત કરશે એવી પણ શ્રદ્ધા તો તે સમ્ય દર્શન છે. તો એ મોક્ષનું પહેલું પગથિયું એ સમ્ય દર્શન છે. અને તે તો પુણ્ય પાપ બંને થી પાર છે. બંને થી પાર એટલે તેથી એક જુદી જાત છે. બંને થી પાર, પાર એટલે ખબર ને ભિન્નતાના, જેમ સમુદ્ર ને પાર એટલે ઓળંગી ગયા. તો એ જે સમ્ય દર્શન છે પુણ્ય પાપ છે એની બે ની જાત કેવી છે? જુદી છે. બે ની દિશા જુદી છે. પુણ્ય પાપ ની દિશા પરલક્ષ માં છે અને સમ્ય દર્શન ની દિશા સ્વલક્ષ માં છે. એક બંધ માર્ગ છે, એક મોક્ષ માર્ગ છે. તો એ પુણ્ય પાપ બંને થી બે લીધું છે અને એના માટે ખાસ પુણ્ય પાપ અધિકાર માં બંધ પદાર્થ આચાર્ય લીધો છે. કે એમાં આખી વાત તો લીધે છે કે પુણ્ય અને પાપ બહુ ફેમસ છે. લાગે કે બે કેવા છે? લોઢાની બેડી અને સોનાની બેડી. બે શું કામ કરે છે? બંધનું કામ. તો પછી એનાથી આગળ તો મોક્ષ નું કામ કોણ છે? જ્યાં સુધી જ્ઞાન એ મોક્ષ નું કામ. અને એ જ્ઞાન ભાવ ની સાથે આત્માની જે કોઈ નિર્મળ પ્રાણી છે બધી આવી ગઈ. ત્યાં જ્ઞાન એટલે ખાલી સમય જ્ઞાન ના લેવું. ક્યાંય પણ સમયસારમાં જેમ આવે તો આત્મા એટલે કેવો લીધો? આત્માને આત્મા છેલ્લા છે ત્યારે ભાવ થાય. તેનાથી આત્મામાં ખાલી જ્ઞાન જોડે છે. જ્ઞાન ભાવ શરૂઆતથી કળશમાં જ આવશે બીજા કળશમાં. એ જ્ઞાન એ આત્માનો એક અસાધારણ ભાવ છે. એના બીજા બધા ગુણો છે પણ એ બધાને પણ જાણનાર તો અંતે કોણ છે? જ્ઞાન છે. માટે જ્ઞાન ભાવથી આખા આત્માને બોલાયો છે. ખુલાસો પણ પછી છેલ્લે કર્યો છે કે જ્ઞાન જ્યાં કહો ત્યાં અભેદપણે આત્મા જ લેવો. અને એના પછી એટલા માટે એના પછી 415 જાપા પછી કયો વિષય આવે છે? પરિશિષ્ટ. પરિશિષ્ટમાં ખાસ વિષય તો લીધો પેલા 14 બોલ લીધા કે એક જ્ઞાન માત્ર ભાવમાં જ બધું સાથે સમાઈ જાય. તત્ત એક અને કેવું એ અનેક એ અનેકાંશ પોતે છે. તો જ્ઞાન ભાવ કેતા સાથે અનંત પૂર્વમાં એમાં અહીંયા જ્ઞાન ભાવ જ મોક્ષ નું કારણ. પુણ્ય પાપ માં કહીને કીધું પૂર્ણ કે પાપ બે માંથી કોઈ પણ મોક્ષ નું કારણ નથી. ઉલટા નું એના ઘાતક છે. પુણ્ય ને પાપ કેવા છે? મોક્ષ ના ઘાતક છે. ક્યારેક વિચારા છે જેમ અણુ માત્ર પણ રાગ આદિ નો સદભાવ વર્તે આવે છે ને. તો એક અણુ માત્ર પણ રાગ રહેશે તો શું થશે? તો શું થશે? જીરો ને શું થશે? અરે સંજલન નો લોભ નો પણ એક અંશ રહ્યો તને પૂર્ણતા પ્રાપ્ત થઈ જાય. આપણા તો કોઈ પાપ ના પરિણામે થોડા શુભ ના પરિણામે તો વાત શું કરે? આપણા સામાન્યપણે શું પ્રેરણ કેવા કહેવાય છે? સ્થૂળ છે અને ચંચળ છે. સ્થૂળ છે અને ચંચળ. હજી અહીંયા બેઠા હોય કલાક માં કે ઉપયોગ ક્યાંય આ તો મારી નામ થઈ ગયો છે. ચંચળ છે અને સ્થૂળ છે. તત્વ ની સૂક્ષ્મ વાત આવે ત્યારે અમને ન સમજાય કે શું દેખાડે છે. આથી ઉપયોગ ની શું છે? સ્થૂળતા થઈ જાય છે સૂક્ષ્મ તત્વ. અને એ જ્યાં સુધી ઉપયોગની સૂક્ષ્મતા નહીં થાય क्या पर्याय गुण भेद मात्र थी रही सूक्ष्म तत्व सुधी नहीं जीत सकते तत्व चिंतन में उपयोग भी सूक्ष्मता भले हजी विकल्प से साथ हजी परोक्ष पण छे अनुमान पण छे पण एनाथी शुं थाय छे उपयोग में शुं थतुं जाय छे सूक्ष्मता थती जाय अने सूक्ष्म उपयोग में ये सूक्ष्म चैतन्य तत्व के पकड़वामां के आवशे अने बीजुं शुं करवा जोईए प्रयत्न करवा जोईए उपयोग ने चेतना हजी आत्म तत्व ने वात सांभळवामां पण જો ઉપયોગની ચિંતા નથી તો પ્રાપ્ત થવામાં કેવી રીતે આ કોઈ આગલા ગોરખાના ઉપરનાની એની વાત નથી આ કોઈ પ્રારંભ ભૂમિકામાં પણ એ પોતાને મારું સ્વરૂપ શું છે હું કોણ છું એનામાં પણ કાંઈક એનો ઉપયોગ સ્થિરપણે રહેતો નથી તો આગળ વધવાનો અવકાશ એ નથી અહીંયા તો એ છે ગુરુદેવજી કે એ પુણ્ય પાપ બંને થી પાર તમને દર્શન છે ભેદ જ્ઞાન વડે આત્માને પુણ્ય પાપ બંને થી ભેદ જાણે ત્યારે બીજ શુદ્ધ આત્માનું સમ્ય દર્શન અને અનુભવ થાય ફરીથી તેનાથી પ્રયત્ન કરવાનું કીધું પ્રોસેસમાં તમને યાદ કર્યું ફળ શું કીધું ફળ શું કીધું સમ્યક દર્શન અને અનુભવ પણ પ્રારંભમાં શરૂઆત નથી લીધી ભેદ જ્ઞાન થી કારણ કે જુદા છે જુદા જાણ અંતે શ્રદ્ધાને પણ વિષય દેનાર કોણ છે જ્ઞાન જે સુધનયનો વિષય એ જ્ઞાન બતાવે છે દ્રષ્ટિને દ્રષ્ટિનો વિષય બતાવે શ્રદ્ધાને એનો શબ્દય બતાવે છે જ્ઞાન એટલા માટે સૌથી પહેલું કાર્ય તેમાં થાય છે જ્ઞાન ના એનાલિસિસ લેબોરેટરી લેબોરેટરી હોય લેબોરેટરી શું થતું હોય એનાલિસિસ થતું હોય બધું કરે એમ અહીંયા જ્ઞાન વિશે છે લેબોરેટરી ઉજ્જવલ ને ઉજ્જવલ રૂપે અજીવ ને અજીવ રૂપે ચેતનમય આત્મા ને ચેતન રૂપે એમ બધાને જુદું કરીને એ બતાવે છે તો ભેદ જ્ઞાન દ્વારા આત્મા પુણ્ય પાપ બંને થી ભિન્ન જાણે ત્યારે નિજ શુદ્ધ આત્માનું સવારના જે આવ્યું શુદ્ધ આત્મા માટે સમયસાર સમય એટલે આવ્યો હતો જીવ નામનો પદાર્થ આવ્યો હતો પહેલું શરૂઆતમાં ત્રાસમાં અને સાર ચેતન દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મ થી થઈ એટલે કે અશુદ્ધતા અને અશુદ્ધતાના નિમિત્તોથી સહિત અહીંયા જીવ અને આનો અશુદ્ધ એનો અર્થ છે શુદ્ધ આત્મા શુદ્ધ જીવ તો અહીંયા કે ભેદ જ્ઞાન દ્વારા આત્માને પુણ્ય પાપ બંનેથી ભિન્ન જાણે આશ્રમ તત્વથી ભિન્ન જાણે અને ત્યારે નિજ શુદ્ધ આત્માનું સમ્ય દર્શન યથાર્થ શબ્દાર્થ દર્શનના બીજા નામ ક્યાં દર્શન શ્રદ્ધા પ્રતીતિ ઓળખાણ વિશ્વાસ રુચિ એ બધા એક એ શ્રદ્ધા સંબંધી ના છે ઓળખાણ એની વિશ્વાસ કે હું આવું ચૈતન્ય અત્યારના કે જે બેન છે એ વાત આપણને શું લીધું સમ્યક દર્શન સાધક દશા ક્યારે હોય આત્મામાં જયારે ઉપયોગ જામે ત્યારે પવિત્ર દશામાં છૂટી જાય બધું કન્ટિન્યુ ઉપયોગ રહે ઉપયોગ કન્ટિન્યુ રહે ઉપયોગ જો ટકી રહ્યો તો આ કામ થઈ જાય તો ઉપયોગ હજી ચારિત્રની અપેક્ષા એ સ્થિરતા નથી પણ શ્રદ્ધાની પણતી તો આત્માનો કબજો લઈ લીધો એ કોઈ બી છૂટતી નથી બહારમાં ગમે ત્યારે વેશ બદલી હતી પણ હું મનુષ્ય છું એ વાત કીધી નથી નાટકમાં એમાં કદાચ બીજું બધું લેશ અથવા કોઈ રાજાનો વેશ લે તો શું થાય વેશ રાજા છે રાજા તરીકે બધા બોલે છે પણ અંદર અભિપ્રાયમાં ધારામાં શું હોય કે હું તો એક સામાન્ય મનુષ્ય એમ સમ્યક દર્શન પ્રગટ થયે ઉપયોગ હજી ઉપયોગી તત્વો એ બને આધારિત છે, શ્રદ્ધાને આધારિત છે, એ ચારિત્રના પુરુષાર્થ પ્રગટ થયા છે સમય દર્શન થી. પણ હવે તકવું એ પણ આધારિત છે ચારિત્ર ના પુરુષાર્થ ને આધારિત. પણ શીખક એ આત્મ તત્વ ને એક સમય પણ જો છોડે તો એ સાધક થાય. બીજી વાત આપણે સમય દર્શન શું કીધું છે, આખા આત્માને કબજો લઈ લીધો છે. એના માટે એક દ્રષ્ટાંત પણ આવે છે, જેમ અગ્નિ શું કરે, અગ્નિના ત્રણ ગુણ હોય છે, પાચક, પ્રકાશક અને દાહક. પાચક, પ્રકાશક અને એ અગ્નિ અનાજને પચવે છે, ગેસ ને બધું કરે પચાવવા માટેના. પછી બીજો શું કરે છે, પ્રકાશ કરે છે. અને ત્રીજું શું છે, એમ શ્રદ્ધા આત્માને પચવે છે, પકડી લે છે, એને ગ્રહણ કરી લે છે. જ્ઞાન શું કરે છે, પ્રકાશ થાય. અને ચારિત્ર માં શું છે, વિભાવનો નાશ થતો જાય છે, દાહક એટલે બાળે છે. તો એ રીતે અહીંયા તે જયારે પુણ્ય પાપ થી બંને થી જે નિષ્ફળ આત્માનું સમય ગતન અને અનુભવ થાય, અને અનુભવ ની મહિમા જૈન દર્શન માં ઠેર જીનવાણીમાં મળશે. કારણ કે અનુભવ વગર ક્યારે પણ આપણું પ્રયોજન તીર્થ થવાનું નથી. અનુભવ તો થાય છે, અનુભવ પણ ને થાય જ્ઞાન કે અજ્ઞાની ને, પરમાત્મા ને સંસારી ને પણ થાય. જીવ માત્ર ને અનુભવ તો થાય છે, ફરક એટલો છે અજ્ઞાન દશામાં સુખ નો અનુભવ અને જ્ઞાન દશા તથા સુખ ના અનુભવ ની શરૂઆત છે. અને કેવળ જ્ઞાન તથા એ પૂર્ણ આનંદ નો અનુભવ. અનુભવ અનુ અનુ એટલે અનુસરીએ અને ભવ એટલે થવું. જે આપણી પણથી કોને અનુસરીને થાય એના ઉપર સુખ દુઃખ નો આધાર છે, વેદન નો આધાર, અનુભવ નો આધાર છે. અને એ અનુભવ પાંચમી ગાથામાં આચાર્યે શું મોટી જવાબદારી આપી, અમે કહીએ છીએ એ વાતનો તું અનુભવ કરીને પ્રમાણ કરજે. તું હા પાડે છે એટલાથી કામ પૂરું થવાનું નથી. અમે કહીએ છીએ તેવું જ અમે તને અનુભવ કરીને કહીએ છીએ, તો તું પણ અનુભવ કરીને હા પાડજે. આત્માની સન્મુખતાની પડતી થઈને તે અનુભવ, તે અનુભવ એ થાય નિશ્ચિત આત્માના અનુભવ વડે જ તીર્થંકર ભગવાનના માર્ગની એટલે કે મોક્ષ માર્ગની મંગલ શરૂઆત થાય છે. કપાળદેવમાં પણ ત્રણ શબ્દ આવે છે, વચ્ચે અનુભવ લક્ષ પ્રતિ, ત્રણ શબ્દ આપણે સુધીમાં આવે છે, અનુભવ લક્ષ અને પ્રતિ. શું કરે છે પ્રણયમાં, પ્રતિ એટલે શ્રદ્ધા, લક્ષ એટલે જ્ઞાન, અને ત્યાં અનુભવ એટલે ચારિત્ર. સામાન્યપણે અનુભવ એ શું છે, એક વેદનભૂત ભાવ છે જ્યાં શુદ્ધાત્માની સમુપણથી જુટી શ્રદ્ધા જ્ઞાન થાય ત્યારે એક અનુભવ થાય, એક એના ફળરૂપની એક દશા ઉત્પન્ન થાય. અતિન્દ્રિય આનંદના વેદનનો એક પ્રારંભ એ થાય છે કે જ્યાં અનુભવના કાળમાં બહારના તો કોઈ પણ વિકલ્પની તો વાત નથી, ધ્યાન જ્ઞાતા છે, જ્ઞાન જ્ઞાતા નહીં એવા વિકલ્પો પણ જ્યાં થતી હોતા નથી. એકાકાર આત્મામાં પડતી એવી જાણી જાય છે કે જ્યાં વિકલ્પ નો ખતબડા જ્યાં એની સંકળતા નથી. અને આવી એક અનુભવ જતા કે સમ્ય દર્શન એ અનુભવના કાળમાં જ સમ્ય દર્શન નો જન્મ. પછી સ્વિકલ્પ દશામાં સમ્ય દર્શન ટકે છે, પણ જયારે પ્રગટ થાય ત્યારે કયો છે કાળ, અનુભવ નો કાળ કહો એનું નામ નિરીકલ દશા કહો કે તેનું નામ શુદ્ધો થયું. નિરીકલ્પ એટલે શું કે વિકલ્પ નો અભાવ, પણ વિકલ્પ નો અભાવ એટલે શૂન્યાવકાશ પણ નહીં, અતિન્દ્રિય આનંદ નું ત્યાં વેદન છે. વિકલ્પ નો અભાવ થતા આકુરતા નો અભાવ છે, પણ એના અભાવ થતા એમાં કઈ શૂન્યતા થઈ જાય છે? નહીં, શૂન્યતા નથી જ આવતા. કઈ અનુભવ એટલે શું? શૂન્ય થઈ જવાનું, કઈ જ ન હોય, વિચાર ન હોય, વિકલ્પ. જીવનમાં કઈ જ નથી એવું તો ક્યારે શબ્દ ન વાપરો. એકનો અભાવ છે તો બીજાનો સદભાવ છે. કોઈ કે અહીંયા અંધકાર નથી પણ પ્રકાશ જ નથી, શક્ય છે ને? કેમ એ વસ્તુ છે? અંધકાર ગયો છે પણ હજી પ્રકાશ ને આવશે વાત લાગે એવું કઈ નથી. એવું અંધકાર આપણે પેલો કાઢ નાખ્યો છે, હજી પ્રકાશ નથી કેવો હજી આપ શું છે? અરે એ જૈન દર્શન ના સિદ્ધાંત ને તો જાહેર કરે છે ઉત્પાદ વ્યય સમયમાં, પૂર્વ પર્યાય નો વ્યય અને નવીન પર્યાય નો ઉત્પાદ સમય. એ બીજે બધે તો સ્વીકારી દીધું પણ આખોની ઉધારી ચીજ લીધી ક્યાં છે? મો એ નથી ભરતા છે કે નહીં? અને વસ્તુ તો ટકે છે કે નહીં? કોઈ માંથી એક ચેન્જ થાય છે, મંગળી માંથી વીટી બનાવી તો ઉત્પાદ ગઈ થયું, પણ સોના પણ ક્યાં ગયું? મંગળી માંથી વહી ગયું અને વીટીમાં નવું આવ્યું. એ જે સોનું હતું એ મંગળી રૂપે હતું અને એ જ હવે કેવું છે? ઉત્પાદ જોયો છે મૂળ પદાર્થ અહીંયા અહીંયા તો અહીંયા આપણને ગુજરાતી કહે કે આવો નિજ આત્મા નો અનુભવ વળે. હવે શું વાત કીધું? તીર્થંકર ભગવાન ના માર્ગ આમ કહીને શું કેવું છે? આ કોઈ અજ્ઞાની જીવની કહેલી વાત નથી. આખો માર્ગ સ્વયં પોતે જેની સાધના કરી છે અને આપણી ઉપર નિષ્કસાય કરુણાથી એ માર્ગ બતાવે છે. એક વાત ગુજરાતી આપણે 1950 માં પ્રવચન સાંભળે છે કૃપાળુદેવ ના સમાધિ નું, એમાં કે હું જે પૂર્ણતા ને પ્રાપ્ત કરવા ઈચ્છું છું એને કોઈ ભૂતકાળ માં પ્રાપ્ત થયેલા છે કે ને? કોને સિદ્ધ કર્યા? ને દેવને સિદ્ધ કર્યા. આખા એ પ્રવચન માં ઘણી રીતે દેવ સાથે ગુરુ ઉત્પાદ બધું ઘણી રીતે ગુજરાતી વર્ણન કર્યું છે કે ફરીથી મારે જે સ્થાનમાં પહોંચવું છે, મારે જે પૂર્ણ દશા અરિયંત સિદ્ધ દશા પ્રગટ કરવી છે, ત્યાં કોઈ પેલા પહોંચ્યું છે કે નથી પહોંચ્યું? કે હું જ ચલો પહોંચવાનો છું. ચલો તો આપણે પહોંચ્યા છે, તો જે પહોંચ્યા છે એને કઈ રીતે પહોંચાય, એની પ્રોસેસ, એની રીત વિધિ છાની રાખી કે પછી કરી છે? મેં છાની રાખી કે હું અહીંયા પાછો કોક આવશે તો મારો શું થશે? ભાગ પડાવના કોમ્પિટિટર મને થશે ને? કોઈ પોતાની સિક્રેટ ન આપે ને બિઝનેસમાં ન છે ને? ખાસ તો તમે તમારી દવા ને બધું બનાવે બધી ફોર્મ્યુલા બધી કેવી રાખે? સિક્રેટ રાખે ને? રાખી જ જોવે ને? આપણી પણ સ્ટ્રેટેજી કેવી હોય ધંધાની એકબીજાને ઓપન વિઝન કહેવાય ને બધું? અરે સારી વાતના તો અનંતા જીવો જાણનાર છો, ખાનગી શું રાખવાનું છે? જગતમાં ખાનગી જેવું છે જ નહીં. તો અહીંયા આખું બધે છે કે એમણે ક્યારે પણ એ પોતાની વિધિને પ્રગટપણે કહી છે એનું નામ સાધન. તો અહીંયા એ તીર્થંકર ભગવાને સ્વયં જે સાધના કરી એ અકસાઈ એમ વિતરાકતા દ્વારા એમની વાણીમાં સહજ પડે એ આવી. જયારે સાધના કરતા હતા ત્યારે એવી ભાવના જાગી કે આવો વિતરાકમાં સર્વ જીવો પ્રાપ્ત કરે એવી ભાવના હતી. તો એના નિમિત્તે જે પરમાણુ બનનારા તે એના નિમિત્તે એવી જ વાણી આવે કે જેને મોક્ષ માર્ગ સુધીમાં વિધિનું વર્ણન એ હોય શકે. તીર્થંકર ભગવાનના માર્ગની એનો જ અખેરો મોક્ષ માર્ગની મંગલ શરૂઆત થાય છે. મંગલ ગુજરાતી ઘણી વાર આનો છે ને બે પ્રકારે અસ્થિ અને નાસ્તિક, પાપ નો નાશ અને પવિત્રતા ની પ્રાપ્તિ એ મંગલ શરૂઆત થાય છે. માટે તે મોક્ષ મેલ નું પહેલું પગથિયું એટલે એ દ્વારા જ આખો મોક્ષ ની માર્ગ ની પ્રારંભ થાય છે. અને તેથી પુણ્ય નહીં પણ મોક્ષ મેલ નું આ પહેલું અગત્યું છે ને એનો જ ગુજરાતી આધાર આપે છે. એ દોલતરામજી એ પણ છ ધારામાં કહ્યું છે. છ ધારાની આ ત્રીજી ધાર છે અને એનું આ છેલ્લું પદ છે. એ અનેરો આપણે સાથે જાય પછી આપણે શું થશે પરિભ્રમણ થાય છે એનું કારણ છે. જેમ કોઈ રોગી છે, દર્દી છે, ડોક્ટર પાસે જાય છે તો શું રોગ છે એ નક્કી કરે અને એના માટે એનું કારણ છે. જેને કે નિદાન એટલે શું? આમ તો ત્રણ આવે છે. નિદાન એટલે શું? જેમ આવે છે ત્રણ પ્રકારના સંયમ આવે છે. કાયમ નિદાન એટલે શું? માયા મિથ્યા ને સંસર્ગ છે. નિદાન એટલે કારણ, એવો અર્થ કરે. નિદાન નો શું થાય છે? કારણ. તો એ ધારમાં જે કારણ કે છે તો અહીંયા એ બીજી ધારમાં કે આ ચાર ગતિ નું પરિભ્રમણ છે ના કારણે છે. તો કે વિદ્યા દર્શન જ્ઞાન અને ચારિત્ર એમને વશ થઈને આ જીવ ચાર ગતિ માં પરિભ્રમણ કરે છે. એમાં પછી નવે સાચે તત્વ ની ભૂલ એની વાત નથી આવે તો પછી જીવ આ રીતે ડોક્ટર પાસે જઈએ. રોગ શું છે, પછી એનો કારણ શું છે, અને પછી શું કે ઘરે જાઓ નહીં તો શું કહે? પણ કે અમારી પાસે કોઈ ઉપાય નથી. તો જો ઉપાય નથી તો ડાયગ્નોસ કરવાનો કોઈ પ્રયોજન થી જ નહીં થાય. તો સાથે ત્રીજી ધારમાં એનો ઉપાય દેખાય. તો મિથ્યા દર્શન ના ચારિત્રથી જે પરિભ્રમણ દુઃખ થાય છે તો એના ઉપાય તરીકે સમય દર્શનના ને ચારે કરે. અને તો ચોથી આ ત્રીજી ધારમાં સમય દર્શન એની શરૂઆત સમય જ્ઞાનની અને પછી ચારિત્રમાં બે પ્રકાર પાડીને કે શ્રાવક પણું અને મુનિ પણું. અને તેથી પાંચમી ધારામાં પછી મુનિરાજ માટેની પેલી બાર ભાવના અને પછી આખું વર્ણન કરતા ત્રીજી ધાર છે. એમાં આપણને એ સમય દર્શન ની મહિમા કરીને શું કે છે? મોક્ષ મહલ ની પરતમ સ્થિતિ એના વિના જ્ઞાન અને ચારિત્ર ક્યારેય થઈ શકતું નથી. અને તેથી તમારે એને હે ભવ્ય જીવ તમે એવા સમય દર્શન ને પ્રાપ્ત સમ્યક તત્વાનંદ હે તો સમ્યક ભવ્ય આવા પવિત્ર સમય દર્શન ને તમે ધારણ કરજો. એમ કરીને આપણને એ સંબોધન કરીને કોઈ સમજ શું ચેત હતા. કોને સંબોધન કરે છે? કોને? દોલતરામજી પોતાને કરે છે ને. આપણું કઈ નામ દોલ નથી. અહીંયા દોલત એટલે તું દોલત થી ભરેલો તું દોલતરામ છો. શું તું ચેતન ભગવાન આત્મા આનંદ રૂપી દોલત થી ભરેલો? તો હવે તું એક ગાયો સમજણું તું પુરુષ છો. શું ચેત થયા? તું સાંભળ, હવે ચેતી જા. તું સમજ્યું છો? કાલ રસામ છે. તું નિષ્ફળ કાળ ગુમાવીશ. તમે કાળ ગુમાવતા જ નથી. અમારે તે મરવાની ફુરસત નથી એવો મોટો ધંધો છે. નહીં ગુમાવતા નથી ને આપણે નિષ્ફળ કામ અમારા ટાઈમ પગાર કરે. અમારે તો ખુશ નહીં પછી એક બધું અહીંયા કે છે. એક સમય કરતા અનંતકાળ વીતો છે એ તે બગાડ્યો છે. સાક્ષાત તીર્થંકરના યોગમાં પણ તે સમય બગાડ્યો છે. આત્મહિત થયું નથી ત્યાં સુધી સમજી લેવું. જેની કિંમત થઈ શકતી નથી અને જે ગયા પછી ક્યારેય પાછો મળતો નથી. કાળ કોને કહેવાય? કેટલા પૈસા આપે આપણને એક સમય મળી શકે? મળી શકે કરોડ રૂપિયા આપે તો મળે છે. એક જ સમય ખાલી જશ પર એક સેકન્ડ ન મળે. ગમે એટલા પૈસા ચાલો બીજો ચાલો કયો છે પાછો આપે ને મારી ભૂલ થઈ કે મને રિવર્ટ કરે એવા ને ક્યાં પાછો નહી ગયેલો મળતો નથી અને જે કોઈ થી ખરીદી શકાતો નથી એ શું હશે મોસ્ટ વેલ્યુએબલ હશે અને એવો શું છે એવો એક આપણને એ કારણ મેળવે છે તો હવે તો શું છે ત્રીજા કઠિન આ મનુષ્ય ભાવ ચારે ગતિના સૌથી ઓછા ભાવમાં પેલું મનુષ્ય છે ચારે ગતિના સૌથી વધારે કોના કહેવાય છે તિરેશના એના પછી કોના દેવના એના પછી નરકના એટલે આપણે ડિસેન્ડિંગ ઓર્ડરમાં છે સૌથી ઓછા કોના છે મનુષ્ય આવો મનુષ્યપણ તો ઘણી વાર મેળવે છે પણ આવો જૈન કુળ આર્ય ક્ષેત્ર અને એમાં પણ લાંબુ આયુષ્ય છે તને એટલો ક્ષેત્ર મળ્યો છે પ્રત્યેક ઉપકારી જ્ઞાની પરમાત્મા નો યોગ મેળવ્યો છે આનાથી વધારે શું શું મળે નરભવ કેરમિલન કઠિન હે જો સમય એની બહુ સુંદર રીતે એમને પણ વાત કરી છે યાદ રાખીએ તને માન માન ચિંતામણ વર્તન મેળવે છે અને તું કાગડાને ઉડાડવા માટે સમુદ્રમાં કોઈને ફેંકી દે એ બી પાછો આત્મા એમ આવો અવસર ફરીથી મળવાનો અથવા આરાધનાના પર્વમાં આપણે પણ એવી ભાવના કરી કે મોક્ષ મેળવું જે પેલું ખોલતી છે જેના વિના જ્ઞાન અને ચારિત્ર ક્યારે થતા નથી એવું સમય દર્શન ખબર